നമോരിയന്താണം നമോ സിദ്ധാണം നമോ ആയതിയാണം നമോ വജ്രായാണം നമോ ലോയേ സവസാഹുനം ശ്രീജിനശാസന ഗുരു നമോ നാനാവിധ സുഖകാര ആത്മഹിത ഉപദേശതേ കരേ മംഗളാചാര सुविजिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश कर जाते मंद बुद्धि हो के होत अर्थ भासना जाके मंद बुद्धि हो के होत अर्थ भासना जो लक्ष्मी के निलय रूप न विनाशी प्रभु को उद्धार ग्रंथ रचु आत्मानुशासन अव्यजनों को है शिवकार ही आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु विभासित हो कटु औषधि रो रोगी बन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ ना आधारे आपकी चर्चा चाली रही है। આપણે 8-9 ગાથાનો જે સમૂહ છે એ સમૂહ ઉપર ચર્ચા કરી રહ્યા છે એક વિષયને લઈને। એ વિષય આજે મને ભાવના છે પૂરો કરવાની, કદાચ આજે ને તો નેક્સ્ટ સન્ડે તો આપણે આને પૂરો કરશું। થોડો વિષય ગહન છે, વિસ્તારવાળો છે, આપણે એને શોર્ટમાં લઈ રહ્યા છે, પરંતુ બહુ મહત્વપૂર્ણ વિષય છે। પૂજ્ય ગુરુદેવજીએ જે 5 સિદ્ધાંત અત્યંત સમજણપૂર્વક આપણને 45 વર્ષ સુધી જેની ચર્ચા આપણી સામે કરી, અને બહુ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે વસ્તુ સ્વરૂપને સમજવા માટે। એમાં 2 સિદ્ધાંત અહીંયા આપણે લઈ રહ્યા છે, નિમિત્ત અને ઉપાદાન અને નિમિત્ત। એવી રીતના બીજા 3 સિદ્ધાંત છે, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય। તો એની પણ ઘણી બધી ચર્ચામાં આવશે, પણ આપણે જે ચાર્ટ કરી રહ્યા છે એને આજે આપણે પૂરો કરીએ। થોડો વિષય એમાં વિસ્તાર વાળો કદાચ આપણે લઈશું નિમિત્તના પ્રકરણમાં, જોઈએ કેવી રીતના આપણો વિષય જાય છે। કોઈ પણ કાર્ય થોડુંક રિવિઝન કરું છું, પણ થોડુંક ફાસ્ટ જઈશ, કારણ કે 2-3 લેક્ચર ઓલરેડી આપણા આ ચાર્ટને લઈને થઈ ગયા છે। એટલે આ ચાર્ટ થોડોક ખ્યાલમાં લેજો, યાદ રાખવાની થોડી કોશિશ કરજો, અગર બને તો વધારે ક્લેરિટી આવશે। કોઈ પણ કાર્ય જ્યારે થાય, દ્રવ્યમાં પ્રત્યેક સમયે કાર્ય થાય છે, તો એ જે કાર્ય થાય છે એ કાર્ય કોઈ કારણ વગર ન થાય। કારણ હોય અને કાર્યની પ્રાપ્તિ થાય, કાર્યની ઉત્પત્તિ થાય, કારણ અનુવિધાયી પરિણામ। તો શું કહેવા માંગે છે કે જે કારણ છે એ કારણનું સ્વરૂપ આપણે સમજી રહ્યા છે। કોનું સ્વરૂપ સમજી રહ્યા છે? કાર્યની ઉત્પત્તિમાં જે કારણો ની ઉપસ્થિતિ હોય છે, જે કારણોની હાજરી હોય છે, આપણે એની ચર્ચા કરી રહ્યા છે, બરાબર છે। હવે એ જે કારણ છે, મુખ્યતઃ એ કારણ 2 પ્રકારના છે। સમજી લો એક વાતને, કે કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય ત્યારે કોઈ એક કારણથી કાર્ય નથી થતું। કાર્ય તો એક થયું, પરંતુ એક કાર્યમાં અનેક કારણ મળે છે, ભેગા થાય છે અને કાર્યની ઉત્પત્તિ થાય છે। તો એ જે કારણ છે, મુખ્યતઃ એ કારણ 2 પ્રકારના છે, બરાબર છે। કયા 2 પ્રકારના? એમ સમજો આ નિમિત્ત ઉપાદાન નો ચેપ્ટર છે। નિમિત્ત ઉપાદાન નો સિદ્ધાંત આપણે વિસ્તારથી આ ચાર્ટના માધ્યમથી સમજી રહ્યા છે, એમ સમજો। વચ્ચે આપણે આ એક સૈદ્ધાંતિક ટોપિક લઈ રહ્યા છે, કારણ કે ઘણી બધી ચર્ચા હમણાં જે આત્માનુશાસનમાં આવી એ અત્યંત પ્રેરણાદાયક, વૈરાગ્યની પુષ્ટિ, જ્ઞાનની પુષ્ટિ, વિરક્તતા, સંસારથી ઉદાસીનતા, ત્યાગ, વૈરાગ્ય એની ચર્ચા આવી। પણ એ ત્યાગ અને વૈરાગ્ય, વિરક્તતા, ઉદાસીનતા કરાર્થમાં આવશે ક્યારે? આ સિદ્ધાંતને નહીં સમજીએ, ખ્યાલ આવે છે, ત્યાં સુધી આપણી શ્રદ્ધા નહીં બદલાય અને ત્યાં સુધી સાચો વૈરાગ્ય સાચો સંયમ સાચો ત્યાગ આદિ નહીં થાય. એટલે માટે વચ્ચે આપણા એક સૈદ્ધાંતિક વિષય લઈ રહ્યા. પોઈન્ટ સમજાય છે? હમણાં આત્માનું શાસન ગ્રંથમાં હું કાંઈ નથી વાંચવાનું. હમણાં આપણે ફૂલ ફોકસ આ ચાટ ઉપર રાખો, બરાબર છે? આ ચાટ જે આપણે કરી રહ્યા છે એ 10 ગાથા, આત્માનું શાસનની 10 ગાથાનો સાર છે એમ સમજો, બરાબર? જો તો કારણના કેટલા પ્રકાર કીધા? 2 પ્રકાર કીધા. કયા 2 પ્રકાર કીધા? એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ, બરાબર? આ 2 કારણની ઉપસ્થિતિમાં કાર્યની ઉત્પત્તિ થાય છે. ચલો આગળ. ઉપાદાન કારણના 2 પ્રકાર કીધા પાછા. અચ્છા, ઉપાદાન કારણનો શું અર્થ કર્યો હતો આપણે? ઉપાદાન કારણનો એક શબ્દ, શબ્દમાં આપણે ઉપાદાન કારણનો અર્થ કર્યો હતો નિજ શક્તિ, બરાબર? નિજ શક્તિ, સ્વશક્તિ, એનું નામ છે ઉપાદાન કારણ, પોતાની નિજ શક્તિ, બરાબર? હવે એ નિજ શક્તિ 2 રીતે છે. એક સ્વભાવ રૂપ નિજ શક્તિ છે અને એક પર્યાય રૂપ નિજ શક્તિ છે. બેમાં નિજ શક્તિ લાગુ પડશે. શું કીધું? સ્વભાવ રૂપ નિજ શક્તિ અને પર્યાય રૂપ નિજ શક્તિ, બરાબર છે? હવે જો થોડીક આને વિશેષ ચર્ચા કરશું ઉદાહરણના માધ્યમથી. હવે સૌથી પહેલા એના 2 ભેદ સમજી લો. 2 ભેદ કયા કયા આવ્યા? કે જે ઉપાદાન કારણ છે એના 2 ભેદ. ઉપાદાન કારણની હજી એક પરિભાષા આગમમાં આવી છે, જે સ્વયં કાર્ય રૂપે પરણમે. જે સ્વયં કાર્ય રૂપે પરણમે એને ઉપાદાન કારણ કહેવાય. જેવી રીતના ઘઉં છે, ઘઉં, તે ઘઉં સ્વયં રોટલી રૂપે પરણમ્યા ને. રોટલી કોની બની? બાઈની બની, પાટલાની બની, વેલણની બની, તવાની બની, અગ્નિની બની, કોની બની? એ રોટલીના આદિ મધ્ય અંતમાં ઉપર નીચે અંદર બહાર આગળ પાછળ કોણ વ્યાપક છે? કોણ ફેલાયેલું છે? ઘઉં. તો ઘઉં શું છે? રોટલીનું ઉપાદાન કારણ છે. કેવું ઉપાદાન? તો કે ત્રિકાળ ઉપાદાન કારણ છે. કારણ કે ઘઉં નહીં હોય તો કામ નહીં થાય. પોઈન્ટ પકડાય છે? કદાચ પાટલો નહીં હોય ને તો પ્લેટફોર્મ પર પણ વણી લેશો, ખ્યાલ આવે છે? પણ ઘઉં નહીં હોય તો કામ નહીં થાય. બધું હોય પણ ઘઉં જ નહીં હોય તો કાર્ય નહીં થાય. તો જે કાર્ય રૂપે પરણમે છે, શું કીધું? ઉપાદાન કોને કહેવાય? જે કાર્ય રૂપે પરણમે છે એને ઉપાદાન કારણ કહેવાય. આ બીજી પરિભાષા. એક તો આપણે નિજ શક્તિ, સ્વશક્તિ, સ્વસામર્થ, બરાબર? હવે એક કાર્ય રૂપે પરણમવાની સામર્થ કોનામાંથી? ઘઉંમાં. રોટલી રૂપે પરણમવાની સામર્થ હતી કોના? તો કે ઘઉંમાં હતી. એટલે એ ઘઉંમાંથી રોટલી બની. કાકરામાંથી બનાવી બતાવ, ધૂળ માટીમાંથી બનાવી બતાવ, પથ્થરમાંથી બનાવી બતાવ? નહીં બની. કેમ? કારણ કે એમાં નિજ શક્તિ જ નથી. આર યુ ગેટિંગ ઓનમબેન? તમને સમજાય છે? નિજ શક્તિ વગર કામ નહીં થાય. મોક્ષ કોનો થશે 6 દ્રવ્યમાં? જીવનો. આનો નહીં થાય. કેમ? કારણ કે મોક્ષ જવાની નિજ શક્તિ જીવ દ્રવ્યમાં છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી. બીજા 5 દ્રવ્યમાં મોક્ષ જવાની નિજ શક્તિ સ્વભાવ નથી. તો સ્વભાવ જ નથી તો કાર્ય પ્રગટ નહીં થાય. સ્વભાવ વગર કાર્ય પ્રગટ ન થાય. આર યુ ગેટિંગ પોઈન્ટ? સમજાય છે? તો સ્વભાવ છે એ ત્રિકાળી ઉપાદાન કારણ છે. અચ્છા, ક્યારે હાજર હોય આ ત્રિકાળી ઉપાદાન? 2 ભેદ કર્યા ને ઉપાદાન કારણના. 2 ભેદ કર્યા. કયા 2 ભેદ કર્યા? ચલો આ ચાટ મને જોયે છે, ઓલમોસ્ટ બધાને યાદ રહેવો જોઈએ. કારણ કે ગુરદેશીના પ્રવચનમાં પણ યુ નો વારંવાર આ બધી ચર્ચાઓ આવતી હોય છે. તો ત્રિકાળી ઉપાદાન કારણ અને ક્ષણિક ઉપાદાન કારણ, બરાબર? તો ત્રિકાળી ઉપાદાન કારણ જે છે એ કારણનું એ કાર્યનું કેવું કારણ છે? ત્રિકાળ કારણ છે. ત્રિકાળ કારણ છે એટલે ત્રણેય કાળ રહેવા વાળું કારણ છે. ઘરમાં 100 કિલો ઘઉં છે, તો 100 કિલો ઘઉંમાં રોટલી બનવાની શક્તિ છે કે નહીં? બનશે અમુક ઘઉંમાંથી, અમુક ઘઉંની બનશે. જેટલા ઘઉંમાંથી રોટલી બનવાનો કાળ આવ્યો એટલા ઘઉંની રોટલી બનશે, એટલા ઘઉં રોટલી રૂપે પરણમશે. આર યુ ગેટિંગ? તો એ રોટલી રૂપે પરણમ્યું એટલે કે જે કાર્ય થયું, એ કાર્ય થયું જે પ્રગટ, એ ક્ષણિક ઉપાદાન. પોઈન્ટ પકડાય છે? કાર્ય જે પ્રગટ થયું એ ક્ષણિક ઉપાદાનથી થયું. તો ક્ષણિક ઉપાદાન કારણ એટલે કાર્ય પ્રગટ થયું. સાંભળજો હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ, કાર્ય જે પ્રગટ થયું એનું નિયામક કારણ, એનું બીજો શબ્દ, એનું સમર્થ ઉપાદાન કારણ. સાંભળો, થોડું સાંભળો, થોડો વિષય ગહન છે. ત્રિકાણ ઉપાદાન એ અસમર્થ ઉપાદાન કારણ છે. કેમ? કારણ કે ઘઉં તો છે પણ એ ઘઉંમાંથી પ્રત્યેક સમયે રોટલી નથી બનતી. આત્મા તો છે, હમણાં આપણો આત્મા શુદ્ધ છે કે નહીં? હમણાં આપણો આત્મા અનંત શક્તિ, અનંત ગુણ, અનંત ધર્મોથી ભરેલો છે કે નહીં? હમણાં આપણા બધાના આત્મ સ્વભાવમાં મોક્ષ જવાની તાકાત છે કે નહીં? પોઈન્ટ સમજાય છે? શક્તિ છે કે નહીં? સ્વભાવ છે કે નહીં? છે. પણ પર્યાય પ્રગટ થાય છે? એ દ્રવ્ય છે પણ એ દ્રવ્ય પર્યાયને પ્રગટ કરે છે? દ્રવ્ય એ શુદ્ધ પર્યાયનો કરતા છે? તો કે ના. કેમ? કારણ કે દ્રવ્ય તો છે તો પર્યાય શુદ્ધ કેમ નથી થતી? થોડો પોઈન્ટ પકડજો, શું કહેવા માંગુ છું. પોઈન્ટ પકડાય છે? અસમર્થ ત્રિકાળી ઉપાદાન કારણની નીચે લખો અસમર્થ ઉપાદાન કારણ, અને ક્ષણિક ઉપાદાનની નીચે લખો સમર્થ ઉપાદાન કારણ. હવે ડિફરન્સ સમજાવું છું. બે ઉદાહરણ સાથે લેજો, એક ઘઉં અને રોટલીનો, એક આત્મા અને સમ્યક દર્શનનો. ઘઉંમાંથી રોટલી બની એ કાર્ય, આત્મામાં સમ્યક દર્શન થયું એ કાર્ય. સમ્યક દર્શનનું કારણ આત્મા, ઘઉંમાંથી રોટલી બની તો રોટલી બનવાનું કારણ ઘઉં. પણ એ કેવું કારણ? અસમર્થ ઉપાદાન કારણ. કેમ? કારણ કે ઘઉં તો છે પણ પ્રત્યેક સમય રોટલી નહીં બને. બોલો હવે, પકડશો? ઘઉં વગર પણ રોટલી નહીં બને અને ઘઉંમાંથી પ્રત્યેક સમય રોટલી પણ નહીં બને. આત્મા વગર સમ્યક દર્શન નહીં થાય, પણ આત્મા છે એટલે સમ્યક દર્શન હર સમય થાય એવો નિયમ નથી. પણ સમ્યક દર્શન થશે તો આત્માનું લક્ષ્ય હશે. બે પોઈન્ટ સમજાય છે? આત્મા, સમ્યક દર્શન, ઘઉં અને રોટલી. હવે ઘઉં કેટલા કિલો છે ઘરમાં? 100 કિલો. તો રોટલી 100 કિલોની ઘઉંની રોટલી બન્યા કરે છે? નથી બનતી ને. અચ્છા, ઘઉં વગર બનશે? ઘઉં વગર બનશે નહીં બને. અને ઘઉં છે તો હર સમય એમાંથી કાર્ય આવ્યા જ કરે છે? નથી આવતું, નથી આવતું ને. તો કાર્ય ક્યારે પ્રગટ થશે? જ્યારે એની ક્ષણિક ઉપાદાન ગત યોગ્યતા પાકશે ત્યારે. તો એ ક્ષણિક ઉપાદાન ગત યોગ્યતા શું થઈ ગયું? એ કાર્ય જે થયું ને એનું નિયામક કારણ થયું. યોગ્યતા, યોગ્યતા, પર્યાયની યોગ્યતા. શું કીધું? ક્ષણિક ઉપાદાન ગત એ પર્યાયની યોગ્યતા પાકી તો કાર્ય થયું. થયું ઘઉંના આશરે, થયું સમ્યક દર્શન આત્માના આશરે, પણ એની યોગ્યતા ન પાકે તો નહીં થાય, અને પાકશે તો થયા વગર રહેશે. એની યોગ્યતા નરકમાં પાકી, સમ્યક દર્શનની યોગ્યતા નરકમાં પાકી શકે કે નહીં? સમ્યક દર્શન પ્રગટ નરકમાં થઈ શકે કે નહીં? થઈ શકે. તો યોગ્યતા નરકમાં પાકશે તો નરકમાં એ કાર્ય થશે. ઇરિસ્પેક્ટિવ જીવ નરકમાં છે, ઇરિસ્પેક્ટિવ એ અશુભ વૈકરિક શરીરમાં છે, ઇરિસ્પેક્ટિવ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અત્યંત પ્રતિકૂળ છે, અને ઇરિસ્પેક્ટિવ કે તીવ્ર અસાતાનો ઉદય છે. આર યુ ગેટિંગ? તમને ખ્યાલ આવે છે? તો એ સમ્યક દર્શન નરકમાં પાકવા, નરકમાં પ્રગટ થવાનું હશે એ યોગ્યતા, એ સમય, એ પર્યાયની, એ સમયની યોગ્યતા નરકમાં પાકવાની હશે. તો ત્રિકાળી ઉપાદાન તો છે જ, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી, છે કે નહીં? જેના આશરે એ પર્યાયને સમ્યક દર્શન થશે, એ પર્યાય શુદ્ધ થશે, એ પર્યાય નિર્મળ થશે, એ પર્યાયમાં આનંદ પ્રગટ થશે, એ પર્યાયમાં સમ્યક દર્શન થશે, એ પર્યાયમાં સમ્યક જ્ઞાન થશે, સમ્યક ચારિત્ર થશે, મોક્ષ માર્ગ પ્રારંભ થશે. એ જેના આશરે થશે એ કારણ હતું કે નહીં? ત્યાં હર સમય હતું કે નહીં? કારણ તો હતું, પણ વોટ વોઝ મિસિંગ? એ કારણનું એ પર્યાય અવલંબન લીધું તો કાર્ય થયું, અવલંબન જ્યાં સુધી નથી લેતો તો કાર્ય નહીં થાય. તો કાર્યની ઉત્પત્તિનું નિયામક કારણ તત્ સમયની યોગ્યતા. યુ હેવ ટુ સે વિચ વર્ડ? તત સમય. તત એટલે એ સમય, તત એટલે ધેટ સમય. હું બોલું છું, તમે એનો આન્સર આપજો. કાર્ય પ્રગટ થાય છે એનું નિયામક કારણ? બોલો એક વાર જોશી. કોની યોગ્યતા? દ્રવ્યની કે પર્યાયની? વેરી ગુડ. કોની યોગ્યતા? દ્રવ્યની કે પર્યાયની? પર્યાયની. પર્યાયની યોગ્યતા પ્રગટ થાય છે અને ત્રિકાળ ઉપાદાન કારણ તો છે જેના આશરે એ પર્યાય પ્રગટ થશે. તમને ખ્યાલ આવે છે? મહાવીર ભગવાનના જીવને મારીચીના ભાવમાં સમ્યક તો કેમ ન થયું? સમોષણમાં કારણ હતું કે નહીં? ત્રિકાળી ઉપાદાન કારણ હતું કે નહીં? બારમાં ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ હતું કે નહીં? બોલો, હતું કે નહીં? દેશના હતી કે નહીં? સમોષણ હતું કે નહીં? દાદા તીર્થંકર બેઠા હતા કે નહીં? બોલો. અને અંદરમાં સ્વભાવ હતો કે નહીં? શુદ્ધ હતો કે નહીં? જેના આશરે સમ્યક દર્શન થવાનું છે એ કારણ પોતાના અંદરમાં પોતાના ઘરમાં જ હતું કે નહીં? હતું. તો કેમ ન થયું? ત્રિકાળ કારણ હતું, નિમિત્ત હતું, પ્રબળ નિમિત્ત હતું બહિરંગમાં. પોઈન્ટ સમજાય છે? એવો પુણ્યનો ઉદય પણ હતો કે સમોષણમાં બેઠા હતા. એવો પુણ્યનો ઉદય હતો કે આવું સ્ટ્રોંગ ફેમિલી બેકગ્રાઉન્ડ હતું. મને આવું સ્ટ્રોંગ ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈને બોલો. આખો પરિવાર, આખો પરિવાર મોક્ષગામી 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 એ ભાવમાં ધર્મતીર્થની ધર્મતીર્થનો પ્રારંભ કરવા વાળો પરિવાર. પહેલા ચક્રવર્તી, પહેલા કામદેવ, પહેલા પોઈન્ટ સમજાય છે? તીર્થંકર, કુલકર, આર્જિકા માતાઓ, કેટલા તો ભરત ચક્ર, અરે મારીચીના ભાઈઓ એ ભાવમાં મોક્ષે ગયા. સગા પૈબા બે આર્જિકા, બોલો બોલો. તો આવું ફેમિલી બેકગ્રાઉન્ડ, આવા નિમિત્ત, અંદરમાં ત્રિકાળી ઉપાદાન હોવા. હવે અહીંયા અહીંયા જુઓ તમે, નિમિત્ત છે કે નહીં? વાણી છે કે નહીં? પ્રબલ, એકદમ પ્રમાણ વચન ગુરુદેવ. તીર્થંકર પાસેથી આવેલો જીવ, તીર્થંકર થઈને મોક્ષે જવા વાળો જીવ. બોલો, હવે અહીંયા બેઠા છો તો ત્રિકાળી ઉપાદાન છે કે નહીં? જેના આશ્રયથી સમ્યક દર્શન થશે એ કારણ છે કે નહીં? હર સમય છે, ત્રિકાળ છે, હર સમય મોજુદ છે, હર સમય નિમિત્ત ઉપલબ્ધ છે. આ ફોનમાં હર સમય 9000 પ્રવચન છે. ઇટ હેઝ બીકમ સો ઇઝી, છે કે નહીં? બોલો. તો કામ કેમ નથી થતું? ચલો, હવે મને કોઈ પ્રશ્ન, આખો ચાક થયો, કામ કેમ નથી થતું? બે કારણના કારણે કામ નથી થતું. એક તો એ તત્સમયની યોગ્યતા નથી પાકી, અને એ નથી પાકી એટલે એની પહેલાનું જો એ નથી પાકી એટલે ક્ષણિક ઉપાદાનના બે ભેદ છે ને, એ નથી પાકી એટલે એની પહેલાનો એવો પુરુષાર્થ કરવાનો ભાવ અને પર્યાય પણ નથી આવી. આર યુ ગેટિંગ? આખું ચાર્ટ થઈ ગયો. ઇન શોર્ટ, ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાનમાં તત્સમયની યોગ્યતા, જે કાર્ય થશે અને કાર્ય થશે તો આમનામ થઈ જશે કે કોઈ પૂર્વ પુરુષાર્થ પૂર્વક થશે. 10 વાગે રોટલી બની તેનો કાર્યક્રમ કેટલા વાગે ચાલુ થયો હતો? અને એનો વિકલ્પ ક્યારે આવી ગયો હતો કે કાલે સવારના આપણે? વિકલ્પ ક્યારથી ચાલુ થઈ ગયો હતો કે કાલે આ બનાવશું, કાલનું મેનુ, કાલનું મેનુ? હજી તો સવારનું ના જમ્યા હોય, હજી બેઠા હોય ત્યાં શું શું તેની ચિંતા થાય? પોઈન્ટ પકડાય છે? હવે સાંજના પોઈન્ટ ના પણ ઢોકળા બનવાના છે, તો એ ઢોકળા બનશે તો 5 વાગે. એની સામગ્રી ઘરમાં છે, એ સંબંધીના વિકલ્પ ચાલુ થઈ ગયા, અને એને ડોવાનો આદિ જે કાર્યક્રમ ચાલુ થઈ ગયો, અનંતર પૂર્વ ક્ષણ વર્તી પર્યાય ચાલુ થઈ ગઈ, એની પૂર્વ પ્રક્રિયા, પહેલાનો પ્રોસેસ ચાલુ થઈ ગયો કે નહીં? કે વિકલ્પ આવ્યો અને બોલો તત્ સમયની યોગ્યતામાં ઢોકળા બનશે એટલે શું કરવાનું? એ ધીરો બની જશે નહીં, એની પૂર્વમાં તૈયારી કરો છો કે નહીં? તો એ પૂર્વ ક્ષણ વર્તી પર્યાય, જે કાર્ય થાય એની પહેલા જે પ્રબળ પુરુષાર્થ, એ પુરુષાર્થ કેવો હશે? બોલો, એ પુરુષાર્થ કેવો હશે? પુરુષાર્થ પણ પ્રબળ હશે ને, કારણ કે આ કોઈ સાધારણ કાર્ય થોડી છે. સમ્યક દર્શનનું આ અનંત ભવોનો અંત કરવા વાળું કાર્ય છે, તો એની માટે પુરુષાર્થ કેવો હશે? બોલો. અને નિમિત્ત ક્યાંથી આવી જશે? આવી જશે કે ગોતવા પડશે? નિમિત્ત આવી જશે કે નહીં? બોલો. આસમાનમાંથી આવશે કે ક્યાંય ગોતવા પડશે, ક્યાંય લેવા જવા પડશે, રાહ જોવી પડશે, કંઈક લખાવવું પડશે, કંઈ કરવું પડશે? બોલો. બે મુનિરાજ આવ્યા કે નહીં? જ્યારે અહીંયા તત્સમયની યોગ્યતામાં કાર્ય થવાનો ક્રમ
કાળ સમય પર્યાય એ આવી તો એની પહેલા એ પુરુષાર્થ થયો કે નહીં, એ નિમિત્ત આવ્યા કે નહીં, બોલો ખ્યાલ આવે છે? વિષય આખો આખો ચાર્ટ થયો, કારણ ના કેટલા ભેદ, બે ત્રિકાર સોરી ઉપાદાન કારણ નિમિત્ત કારણ, ઉપાદાન કારણ ના બે ભેદ, ત્રિકાર ઉપાદાન વગર કામ નહીં થાય, ક્ષણિક ઉપાદાન નહીં આવે તો પણ કામ નહીં થાય, પણ ત્રિકાર ઉપાદાન થી કામ નથી થતું. પોઈન્ટ ઇઝ ધીસ, જયારે કાર્ય થશે ત્યારે લક્ષ્ય કોનું હશે? સમ્યક દર્શન થશે, સમ્યક જ્ઞાન થશે, સમ્યક ચાહિતા, બધી પર્યાયનું મુખ ક્યાં હશે, બધી પર્યાયનું લક્ષ્ય ક્યાં હશે, બધી પર્યાય ક્યાં ઢળેલી હશે, બધી પર્યાય ક્યાં સમર્પિત થઈ હશે, બધી પર્યાય નું મોડું ક્યાં હશે, પોતાના સ્વભાવ તરફ. હવે એ સમય આવશે એની પહેલા દેશના લબ્ધિ, એની પહેલા એ વાણી, આ સમજણ નહીં મળે, બોલો તમને ખ્યાલ આવે છે? હવે કહું, હવે જો એક એક પોઈન્ટ સાંભળજો. આપણે અહીંયા બેઠા છે ને, કેટલા વર્ષ સુધી સ્વાધ્યાય સાંભળીએ છે? અનુજાવે બધાને થઈ ગયા છે ને, 20 વર્ષ 25 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ તો થઈ ગયા હશે. હવે હજી કાર્ય પ્રગટ ન થયું એટલે એક આપણને વિકલ્પ રહે ને કે સમ્યક દર્શન તો હજી સુધી થયું નથી. પોઈન્ટ પકડ છે? શું કહેવા માંગુ છું, એમ નહીં સમજતા કે જે આપણે આટલા વર્ષોથી સાંભળી રહ્યા છે અહીંયા બેસીને, જે મૂળ તત્વજ્ઞાનના કાળમાં મળ્યું આપણને આ ગુરુના પ્રતાપે, તો એમ નહીં સમજતા કે આ એક શબ્દ જે સાંભળી રહ્યા છે, આ જે વાણી સાંભળી રહ્યા છે, આ એક શબ્દ કા એક લાઈન કે એક સમય અહીંયા જે બેઠા છે એ કોઈ પણ પ્રકારે નિષ્ફળ જવાનો છે. તમને પકડાય છે પોઈન્ટ? ઘણાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે ને, બહુ પહેલા એક્ઝામ્પલ છે સમજવા માટે, બહુ પહેલા પાપ કર્યા હોય, ખોટા કાર્ય કર્યા હોય, સમજો, અને એવું પણ બને, એવું પણ બને, આગળમાં તો એવા કેટલા ઉદાહરણ છે કે એ પાપ ભાવના નિમિત્તથી એ જીવે નરક ગતિને નરક આયુનો બંધ પણ કરી દીધો હોય, જાઓ, અને એના પછી ટર્નિંગ પોઈન્ટ આવે ને એના પછી આ તત્વજ્ઞાનમાં જોડાઈ શકે કે ના? પર્યાયની સ્વતંત્રતા છે ને, જોડાઈ શકે કે ના જોડાઈ શકે, બોલો. ઓકે, હવે શું થયું, એને નરક ગતિનો બંધ તો કરી દીધો છે, તો નરકમાં જશે તો નિયમથી, કારણ કે એ તો ફરવાનું નથી. પણ હવે જેટલા વર્ષ એને તત્વજ્ઞાનમાં આ સંસ્કાર, આ વાત રૂચિ મહિમાપૂર્વક પ્રસન્ન ચિત્તી ચૈતન્ય તત્વની વાત સાંભળી અને આ સંસ્કાર એ લઈને ગયો, તો આ સંસ્કાર ક્યાં વયા ગયા? એના ધારણામાં ગયા. સાંભળજો, હવે બે મિત્ર હોય, આયે તો બાંધી લીધું નરકનું બંધ, એનો મિત્ર ગયો સ્વર્ગમાં, શું કીધું બને કે નહીં? આવા ઉદાહરણ પણ આગમમાં છે. એનો મિત્ર ગયો સ્વર્ગમાં, એ પોતે ગયો નરકમાં, હવે સ્વર્ગમાં ગયેલો મિત્ર, હવે સાંભળજો, હવે આ સંસ્કાર લઈને ગયો છે નરકમાં, એની ધારણામાં સંસ્કાર આ વાતો લઈને ગયો છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એ ગયો નરકમાં અને મિત્ર ગયો સ્વર્ગમાં, હવે ત્યાં એ અવધિ જ્ઞાન લગાડે અને એ ફાઇન્ડ આઉટ કરે કે મારો મિત્ર ક્યાં ગયો. પોઈન્ટ પકડાય છે? શું કહું છું, અને એને ખબર પડે કે ઓહો, આ તો નરકમાં ડંડા ખાય છે, નરકમાં દુઃખ ભોગવી રહ્યો છે. તો આગમ વાંચજો, તમને મળશે આ બધી વાતો, કે પહેલી બીજી અને ત્રીજી નરક સુધી જે જીવોને સમ્યક દર્શન થાય છે એ સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ બાહ્યમાં કયા કયા હોઈ શકે. નાઉ આઈ એમ કમિંગ ઓન નિમિત્ત ચેપ્ટર. નિમિત્ત કારણ કયા કયા હોઈ શકે, તો તમે બહુ ગજબ વાત છે કે નિમિત્ત કારણ પહેલી બીજી ત્રીજી, આપણે 7 નરકને ડિવાઈડ કરી નાખીએ, 1-3 એન્ડ 4-7. આર યુ ગેટિંગ? હાર નથી પડતો ને વિષય? 1-3 અને 4-7. તો પહેલી બીજી ત્રીજી નરકમાં જે જીવોને સમ્યક દર્શન થાય છે એ જીવોને બાહ્યમાં નિમિત્ત કારણ કયા કયા બને છે? તો કે છે કે એ જીવોને નિમિત્ત કારણ બને છે દેશના લબ્ધિ. દેશના લબ્ધિ એટલે સમજાય છે? ઉપદેશ. ઉપદેશ દેશના લબ્ધિ એટલે ઉપદેશ. કોણ આવશે ઉપદેશ આપવા? અરે બોલો, દેવો નહીં, દેવ. એનો મિત્ર આવશે, એનો મિત્ર આવશે, એ ઉપદેશ આપશે, એને એ ઉપદેશ સાંભળતા. બીજું કારણ, એક તો ધર્મોપદેશ, બીજું કારણ એ ઉપદેશ સાંભળતા એને જાતિ સ્મરણ જ્ઞાન થશે. કારણ કે જે વાત ધારણામાં ગઈ છે એ વાત પાછી સાંભળતા એ વાત જે ઓલરેડી ફિટ થઈ ગઈ છે એની સ્મૃતિ થશે. અને એ સ્મૃતિ થઈ એટલે જે સાંભળેલી વાત પાછી યાદ આવે અને વર્તમાન સાથે કનેક્ટ કરી શકે એનું નામ છે જાતિ સ્મરણ. આર યુ ગેટિંગ? તો એ જાતિ સ્મરણ જ્ઞાન એ ધર્મ પહેલી બીજી ત્રીજી નરક ની વાત કરું છું. જાતિ સ્મરણ જ્ઞાન ધર્મ ઉપદેશ અને ત્રીજું કારણ છે પહેલી બીજી ત્રીજી નરકમાં સમ્યક્તાનું બાહ્ય નિમિત્ત કારણ છે દુઃખાનુભવ. દુઃખોનો અનુભવ એટલે કે જાતિ સ્મરણ જ્ઞાન થયું ને ત્યાં તો અવધિ જ્ઞાન થયું. અવધિ જ્ઞાન પણ એ પૂર્વના ભાવનું યાદ આવ્યું કે આવા દુઃખ મારે અહીંયા કેમ ભોગવવા પડ્યા. પોઈન્ટ સમજાય છે? તો એ યાદ આવ્યું કે ઓહો આવા પાપ કર્યા હતા એનું ફળ ભોગવી રહ્યો છું. આ બધા બાહ્યના કારણ એ જીવને પહેલી બીજી ત્રીજી નરકમાં સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે. તમને ખ્યાલ આવે છે? આપણે 1 2 3 4 ક્યારે શીખ્યા હતા? ABCD ક્યારે શીખ્યા હતા? અરે ભૂલો, બહુ નાના હતા ત્યારે ને. તો આજે પણ એ વાત કામ આવે છે કે નહીં? યાદ છે કે નહીં? બોલો, ક્યાં સુધી યાદ રહેશે? ક્યાં સુધી કામ આવશે? આ ભવના અંત સુધી કામ આવશે ને? આપણે શીખ્યા હતા ને કે 100 રૂપિયાની, આપણે જયારે મેચ ભણતા આપણે સ્કૂલમાં હતા, 100 રૂપિયાની વસ્તુ લાવો પછી એને 10 રૂપિયા એડ કરીને તમે એને વેચો તો 110માં વેચો તો પ્રોફિટ કેટલાનું થાય? આ ક્યારે શીખ્યા હતા? પ્રોફિટ લોસ ને બધું ક્યારે શીખ્યા હતા? તો હવે શું થાય છે? દુકાનમાં બેઠા બેઠા હવે બુક્સ લાવી પડે છે મેથ્સની, 4th સ્ટેન્ડર્ડ 5th સ્ટેન્ડર્ડની ના. હવે શું થાય છે? પોઈન્ટ પકડાય છે? તો હવે શું થાય છે? આપણને એ વાતો યાદ આવે છે જે આપણે શીખ્યા હતા અને એ પ્રમાણે એપ્લિકેશન કરીને આપણે ફાયદો કરીએ છીએ કે નહીં? બોલો, બિઝનેસ ચલાવી છે કે નહીં? બોલો. પોઈન્ટ ક્યાંથી ચાલુ થયો? તો અહીંયા બેઠા જેટલા વર્ષોથી જે જે તત્વ જ્ઞાનની પ્રાપ્તિ અને સાંભળી રહ્યા છે આ એકે વસ્તુ નિષ્ફળ જવાની. પોઈન્ટ પકડાય છે? પહેલી નરક અને બીજી નરક અને ત્રીજી નરકમાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે એ થશે તો પોતાના ત્રિકાળી ઉપાદાનના લક્ષ્ય અને ક્ષણિક ઉપાદાન ગત યોગ્યતા આવતા એની પહેલા એવા પ્રકારનો પુરુષાર્થ પણ થશે પણ બાહ્યમાં આવા નિમિત્ત આવીને ઉભા પણ રહેશે. રાવણનો જીવ ક્યાં છે હમણાં? જલ્દી જલ્દી જલ્દી. સીતાનો જીવ ક્યાં છે હમણાં? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એ જીવ આવે છે ને એને ઉપદેશ આપવા. આ રીતની વ્યવસ્થા નરકમાં છે. પહેલા નરક અને સાતમા નરક સુધીનું કમ્પેરિઝન કરો તો સૌથી વધારે આપણે સાંભળ્યું છે ને કે એક એક નરકમાં, આપણે બહુ સામાન્ય વાત સાંભળી છે કે એક એક નરકમાં અસંખ્ય જીવો સમ્યક દ્રષ્ટિ છે, પણ પહેલા નરકમાં જેટલા સમ્યક દ્રષ્ટિ છે નારકીઓ, સમજાય છે, એના કરતા ઓછા બીજા, એના કરતા ઓછા ત્રીજા, એમ કરીને સાતમી નરકમાં સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ જીવ છે. એનું પણ કારણ છે કેમ? કારણ કે ચોથાથી લઈને સાતમી નરક સુધીમાં એક એક નિમિત્ત માઇનસ થઈ જાય છે. કયું નિમિત્ત માઇનસ થઈ જાય છે? ધર્મ ઉપદેશ. અને જેમ જેમ નીચેની નરકોમાં જતો જાય છે જીવ, એમ એમ એનો પુણ્યનો ઉદય ઓછો થતો જાય છે અને એનો પાપનો ઉદય વધતો જાય છે. તમને સમજાય છે? પુણ્યનો ઉદય ઓછો થતો જાય છે અને પાપનો ઉદય વધતો જાય છે, પણ તો પણ સાતમી નરકમાં પણ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. કેટલી આશ્ચર્યકારક વાત છે! મનુષ્ય ગતિમાં જીવ સમ્યક્ત્વ કરે તો કેટલા વર્ષે કરી શકે? ટીલ 8 યર્સ સમ્યક્ત્વ ન કરી શકે. બોલો, અને એની પહેલા આયુ પૂર્ણ થઈ ગયું તો થઈ શકે કે નહીં? બોલો મીનાબેન. મનુષ્ય ગતિમાં 8 વર્ષ પછી જ જીવ સમ્યક તો પ્રગટ કરી શકશે, પણ નરકમાં એક અંતર મુહૂર્તમાં એક તૈયાર થઈ જાય છે, મોટો થઈ જાય છે. તમને ખ્યાલ આવે છે? એ અમુક અંતર મુહૂર્તમાં નરકમાં જઈને સમ્યક તો કરી શકે છે અને મનુષ્યમાં 8 વર્ષ પછી કરી છે. આ યોગ્યતા કામ કરે છે. પોઈન્ટ સમજાય છે? તો ચોથાથી લઈને સાતમી નરક સુધી સમ્યક્તના કારણમાં એક કારણ માઇનસ કરી નાખજો: જાતિ સ્મરણ જ્ઞાન, દુઃખાનુભવ અને અવધિ જ્ઞાન. પણ એક જે છે એને માઇનસ કરી દેજો. કયા કારણને? કે ધર્મશરણ. કારણ કે ચોથી નરકની નીચે કોઈ જીવ જઈ નથી શકતું ત્યાં ઉપદેશ આપવા. હવે એક એક હવે પ્રશ્ન ઘણા બધા થાય ને, એક એક નરકમાં કેટલા બધા સમ્યક દ્રષ્ટિ છે, તો પ્રશ્ન થાય કે નહીં, એ સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ આપસમાં એકબીજા સાથે ધર્મ ચર્ચા કરતા હશે કે નહીં? બોલો. અચ્છા છોડો, એ સમ્યક દ્રષ્ટિજી મિથ્યા દ્રષ્ટિજીઓને ઉપદેશ આપતા હશે કે નહીં? સમજાય છે કે નહીં? પ્રશ્ન સમજાય છે? બધા થાય ને આવા પ્રશ્ન કે આટલો બધો સમ્યક દ્રષ્ટિ છે તો બધા અંદર અંદર એકબીજાને ઉપદેશ આપતા હશે કે નહીં? બોલો, ચર્ચા કરતા હશે કે નહીં, જેમ સર્વા સુધીના દેવો કરે છે? તો કે ના, એ લોકો ચર્ચા નહીં કરે, એ લોકો એકબીજાને ઉપદેશ નહીં આપે. સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, એ જીવો ત્યાં અત્યંત અશુભ લેશિયા સાથે ગયા છે, તો એ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બે જીવોને ત્યાં એ નરક ગતિ નામક ઓદૈક ભાવ અને તીવ્ર લેશિયા અને એ લડવા ઝઘડવાના ભાવને કશાય ભાવ સિવાય કાંઈ નહીં થાય. સમ્યક દ્રષ્ટિને એ લઈ લેજો અસ્થિરતાજન્ય રાગમાં, અને મિથ્યા દ્રષ્ટિને લઈ લેજો મિથ્યાત્વ સહિત અનંતાનું બંધી કશાયના ખાતામાં જશે. પણ આ વ્યવસ્થા નથી ત્યાં. પોઈન્ટ પકડાય છે? સમજાયો? આખો ચાર્ટ સમજાયો? કારણના કેટલા પ્રકાર? જલ્દી મને જોઈએ છે, આ મોડે થઈ જાય બધાને. કેટલા પ્રકાર કારણના? બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણના કેટલા પ્રકાર? બે. કયા કયા? ત્રિકાળી ઉપાદાન. મને યાદ છે આપણે એક આખો લેક્ચર, અનુજાબેન, આપણે એક આખો લેક્ચર ત્રિકાળી ઉપાદાન કારણ ઉપર ચર્ચા કરી લીધી, કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ત્રિકાળી ઉપાદાન કારણનું હોવું પણ, અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ક્ષણિક ઉપાદાન ગત યોગ્યતાનું આવવું પણ. પોઈન્ટ સમજાય છે? એના વગર કાર્ય થશે નહીં અને આના લક્ષ્ય વગર કાર્ય થશે નહીં. કાર્ય થશે તો કોના લક્ષ્ય? નિમિત્તના લક્ષ્ય નહીં થાય. દેશને સાંભળી દીધી, વાણી સાંભળી દીધી, તો પણ કાર્ય તો એનું લક્ષ્ય છોડીને પણ અંદરમાં પોતાના આત્માના આશ્રયથી જ પ્રગટ થશે. જે ત્રિકાળ કારણ મોજ્યું છે એનું લક્ષ્ય પર્યાય કરવું પડશે. એ કોઈ પણ પ્રકારે હેલ્પ નહીં કરે. જે નિમિત્ત હેલ્પ નથી કરતું એમ એ પણ હેલ્પ નહીં કરે. સમજાયો પોઈન્ટ? અદભુત સિદ્ધાંત છે. આ અજબ ગજબની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની ઘોષણા કરવા વાળો મહા સિદ્ધાંત છે નિમિત્ત ઉપાદાન. આમાં નિમિત્તાધીન દ્રષ્ટિ પણ છૂટી જાય અને આમાં એ પણ સમજાઈ જાય કે કારણ તો હર સમય મોજૂદ છે, પણ એ કારણનો આશ્રય એ પર્યાય એટલે કે વર્તમાન ભાવે લેવો પડે. ઝૂકે કોણ? બોલો, દ્રવ્ય પર્યાય સામે ઝૂકે કે પર્યાય દ્રવ્યની સામે ઝૂકે? બોલો, અવલંબન કોણ લેશે? પર્યાય. નિર્ણય કોણ કરશે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું જ્ઞાયક ભાવ છું, હું અનાદિ અનંત ટકવા વાળો શાશ્વત ધ્રુવ પરમાત્મા છું, હું જન્મતો નથી, હું મરતો નથી, મારામાં કોઈ કમી નથી, ઓછપ નથી, ખામી નથી, વિપરીતતા નથી, અધુરાશ નથી, અશુદ્ધતા નથી, હું એક પરિપૂર્ણ તત્વ છું, આવી દ્રષ્ટિ કોણ કરશે? બોલો, આવો નિર્ણય કોણ કરશે? બોલો, આવો પુરુષાર્થ કોણ ઉપાડશે? બોલો, પર્યાય. ખ્યાલ આવે છે? સંપૂર્ણ જગતથી, સંપૂર્ણ વિશ્વથી આખો ઉપયોગ ખસીને અંદર અંતર્મુખ ઉપયોગ થાય ત્યારે કાર્ય પ્રગટ થશે. લક્ષ્ય કોનું હશે એ સિનેરિયોમાં? લક્ષ્ય કોનું હશે? ત્રિકાળી ધ્રુવ ઉપાદાનનું. ફળ શું મળશે પર્યાયમાં? સમ્યક દર્શન, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ. અને ત્યારે જ્યારે કાર્ય થયું ત્યારે ખરા અર્થમાં દેવશાસ્ત્ર ગુરુ અને ગુરુદેવશ્રી જેવા જ્ઞાનીઓ ઉપર નિમિત્તનો આરોપ આવશે. ત્યારે ખરા અર્થમાં એ ગુરુનું સ્વરૂપ અને ગુરુની વાત સમજાશે. તમને ખબર છે? હજી એક વાત કહું, આપણે બહુ સામાન્ય ચર્ચા કરીને કહી દઈએ કે ગુરુદેવની વાણી નિમિત્ત છે, ગુરુદેવ નિમિત્ત છે, નિમિત્ત નિમિત્ત નિમિત્ત. પણ ખરેખર એ નિમિત્ત શું છે ખબર છે? ખરેખર એમનો અંતરંગ અભિપ્રાય એ આપણા અંતરંગ અભિપ્રાયના પરિવર્તનમાં નિમિત્ત છે. નોટ ઓનલી વાણી. સમજાયું? એમનો અનુભવ કરતા પણ એમનો કહેવાનો અભિપ્રાય, અનુભવ કહી શકો પણ અભિપ્રાય, એ ગુરુનો અભિપ્રાય. આપણે ઘણી વાર કહીએ ને કે જો તમે છે ને કોઈ નારાજ થઈ જાય શકો, તો આપણે શું કહીએ તરત? યુ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ, યુ ડિડન્ટ અન્ડરસ્ટુડ માય ઇન્ટેન્શન, You went on the words. You went on the action. Are you getting શું કહેવા માંગુ છું? તમે મારો છે ને અભિપ્રાય ન સમજી શક્યા. એટલે તમે છે ને તમને સમજી નથી શકતા કે શું કહેવા માંગુ છું. આર યુ ગેટિંગ? ગુરુનો ખરેખર અંતરંગ અભિપ્રાય શું છે? એ અભિપ્રાય ખરેખર આપણા અંતરંગ અભિપ્રાયના પરિવર્તનમાં પ્રબળ નિમિત્ત બન્યું છે. તમને ખ્યાલ આવે છે દેશના લબ્ધિ એટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે? આ ઉપદેશ એટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે? આ આ આયતનોમાં આવીને બેસવું અને સત્સમાગમ, આ સત્સમાગમ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? આપણને શું થઈ જાય છે? અમે ઘરે સાંભળી લેજો, ઘરે સાંભળી લેજો ઘરે. હવે તો બધું ઓનલાઈન, હવે તો બધું ઓનલાઈન આવે છે, બધું યુટ્યુબ પર આવે છે, બધું આખી વિશુદ્ધિ મળી જશે. તમને ખ્યાલ છે આદિનાથ ભગવાન, આદિનાથ ભગવાન નું સમોશન કેટલું મોટું હતું સ્વામીભાઈ? કેટલો વિસ્તાર હતો? વેરી ગુડ, 12 યોજન. 12 યોજનમાં એ સમોશન ફેલાયું હતું કે નહીં આદિનાથ ભગવાનનું? હવે ભરત ચક્રવર્તીની કર્ણ ઇન્દ્રિયની સામર્થ્ય કેટલી હતી? કર્ણ ઇન્દ્રિયની સામર્થ્ય કેટલી હતી બોલો? 12 યોજન સુધીની વાત સાંભળી શકે એટલી સામર્થ ભરત ચક્રવર્તીના કર્ણ ઇન્દ્રિયની હતી. પોઈન્ટ પકડાય છે? તો હી કુડ આરામસે એમના મહેલમાં બેસીને, પોઈન્ટ પકડાય છે? 12 યોજન વિસ્તાર વાળી, 12 યોજનના ક્ષેત્રમાં કોઈ પણ વાત થતી હોય, સૈનિકો કઈ વાત કરે, નગરજનો કઈ વાત કરે, પોઈન્ટ પકડાય છે? બધું એમને એમના મહેલમાં બેઠા બેઠા સંભળાય. બોલો નીકામાંથી તો શું કરશે? એમ જ કહેશે ને કે ભાઈ હું મારા મહેલમાં બેઠો છું શાંતિથી અહીંયા ઓમ ધ્વનિ, કારણ કે એમના ઘરે બેઠા બેઠા, એમના મહેલમાં બેઠા બેઠા હી કેન ઇઝીલી હિયર ધ ઓમ ધ્વનિ. બટ વોટ ઇઝ હી ડુઈંગ? પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગુ છું? ના, એ સમોશન. અને કોણ હતા ભરત ચક્રવર્તી? એ ભવમાં મોક્ષે જવા વાળો છે. પોઈન્ટ સમજાય છે? એક ભવધારી ચક્રવર્તી. તો પણ ગુરુદેશની વાણીમાં આવે છે ને પ્રવચનોમાં કે તો પણ એ ચક્રવર્તી સમોષણમાં જઈને ગલુડિયાની જેમ બેસીને ભગવાનની વાણી સાંભળે. તમને સાચે કહું, આવી જે વિશુદ્ધતા, વિશુદ્ધિ પરણામોની અહીંયા બેસીને જે ગુરુવાણી સાંભળ્યો, દર્શન કરો, એમાં જે થશે એ ઘરે કોઈ દિવસ નહીં થાય, ભૂલી જજો. ઘરે બેસીને સાંભળવાની ફેસિલિટી ખાલી એક જ જણને, એક્સક્યુઝ ફેસિલિટી, એક્સક્યુઝ ખાલી એક જ જણને છે, એક જ કેટેગરી ઓફ જીવોને છે કે જે ખરેખર આવી નથી શકતા, જે ખરેખર ડિપેન્ડન્ટ છે, જે ખરેખર આપણે કહીએ ને કે જે ખરેખર પરાધીન છે, જેની ઇન્દ્રિયો, જેનું શરીર શિથિલ થઈ ગયું છે એની માટે છે. ખ્યાલ આવે છે? તો આપણે આપણે શું વિષય લીધો? આપણે આખો નિમિત્ત ઉપાદાનનો વિષય, ઉપાદાન નિમિત્તનો વિષય લીધો. એમાં આપણે ત્રિકાળી ઉપાદાનની સિદ્ધિ કહી. ત્રિકાળી ઉપાદાન એટલે જે કારણના આશ્રયથી સમ્યક દર્શન થશે. અને ક્ષણિક ઉપાદાન એટલે જે કારણ આશ્રય લેશે ત્યારે સમ્યક દર્શન થશે. એક લેવા વાળી છે અને એક આશ્રય આપવા વાળી છે. લગ્નમાં બે પાર્ટી હોય ને? બે પાર્ટી હોય કે નહીં? એક જાન આવે અને એક આવે જેનું સ્વાગત થાય, અને એક સ્વાગત કરવા વાળું, ત્રીજું કોઈ હોય? સમજાયું કે નહીં? ઉદાહરણ, એક સ્વાગત કરે છે અને એકનું સ્વાગત થાય છે. પોઈન્ટ પકડાય છે? તો પર્યાય શું કરે છે? સ્વાગત કરે છે કે થાય છે? પર્યાયનું સ્વાગત થાય છે કે પર્યાય સ્વાગત કરે છે? કોનું સ્વાગત કરે છે? કોનું? કોનું? તો કે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વાગત કરે છે. ક્યાં? પોતાની પરિણતિ. આપણે સ્વાગત કરીએ કે નહીં? ભગવાન વેદી ઉપર આવો, બિરાજમાન થાઓ, પ્રતિષ્ઠા કરો, પ્રતિષ્ઠા કરીએ છીએ કે નહીં? બોલો. 140 ભગવાન આવશે, સ્વાગત થશે કે નહીં? વિધિ વિધાન થશે કે નહીં? વેદી શુદ્ધિ થશે કે નહીં? તાળીઓ લઈ લીધી બધાએ? લઈએ ને, બહારની બધી તૈયારી થઈ ગઈ. પોઈન્ટ પકડાય છે? અરે તમે, અમારું તો બધું 2 મહિના પહેલા, તમે સવારના શું પહેરવાનું, સાંજના શું પહેરવાનું, આ શું કરવાનું, તે શું કરવાનું, એ તો બધી બાહ્ય તૈયારી છે. ઠીક છે, એની કોઈ મુખ્યતા નથી. અંતરંગ તૈયારી થઈ કે જયારે વેદી શુદ્ધિ કરતા હશો ત્યારે શું ભાવ હશે બોલો? પોઈન્ટ પકડાય છે? એ ભાવોની શુદ્ધિ અંદર, આ વેદીની શુદ્ધિ. ઓહો, જે વેદી ઉપર ત્રણ લોકના નાથ વિરાજમાન થવાના છે, જે વેદી ઉપર ત્રણ લોકના નાથની પ્રતિષ્ઠા થવાની છે, જે કાર્ય પરમાત્મા છે, જે પ્રબલમિત છે. તમને કહું, આપણે આપણે દેવ આપણે હમણાં દેવગતિમાં જઈએ, દેવગતિમાં સમ્યક દર્શનના કારણ જોશું ને, એક બહુ અદભુત કારણ છે. દેવગતિના જીવોને સમ્યક દર્શન થાય છે એમાં એક બહુ અદભુત કારણ છે. આપણી માટે પણ એ કારણ છે, એ છે જીનબિંબ દર્શન. જીનબિંબ દર્શન સમજાય છે, જીનેન્દ્ર ભગવાનની બિંબ, જે બિંબ છે એ શું ગજબ, એ બિંબ છે ને, આપણે આપણે પ્રતિબિંબ છે. બિંબ પ્રતિબિંબ સમજાય. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીને કેટલા દેવગતિના જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. જીનબિંબ દર્શન સમજાય છે, એ બહુ પ્રબળ કારણ છે. અખર સિંહ જિનાલયમાં જાય કે નહીં દેવું, કેટલી માત્રામાં, કેટલી સંખ્યામાં? અસંખ્યાત દેવો જાય. કયા કયા દેવ? ચાર પ્રકારના દેવમાંથી કયા દેવ જાય? કયા દેવ જાય? ચારે પ્રકારના દેવો છે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાની, ચારે પ્રકારના દેવો નંદીશ્વર દીપમાં જાય કે ન જાય બોલો? તો શું કરે ત્યાં? આપણે શું કરીએ અષ્ટાનિકા આવે તો શું આપણું શેડ્યુલ શું હોય બોલો? શું હોય? જો સવારના વિધાન, હું ના નથી પાડતી, એનો કોઈ નિષેધ નથી કરતી. પછી પ્રવચન, પછી સ્વાધ્યાય, પછી આ, પછી આ, પછી આ. કેટલા દસ લક્ષણ પર્વ ગયા, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલા વ્યાખ્યાન સાંભળ્યા, કેટલા વિદ્વાનોના સમાગમ, ગુરુદેશની વાણીના સમાગમ. કોણ સમજાય છે? મિથ્યા દ્રષ્ટિ દેવો જાય છે અકૃત્રિમ જિનાલયમાં. જીનબિંબ દર્શન કરે છે, અને ખાલી દર્શન અને પૂજન અને ભક્તિ અને પ્રતિક્ષિણા કરીને નથી આવી જતા. શું કરે છે કે એ જીનબિંબ દર્શન એમના અંતરંગ સમ્યક દર્શનમાં પ્રબલ નિમિત્ત બને છે. એ રૂપને જોઈને અંદરમાં પોતાનું રૂપ દેખાઈ જાય છે. જીનેન્દ્ર મૂરત મેં દેખા સ્વયં કી સુરત ઝલક રહી હૈ. શું? આપણે દર્પણ જોઈએ તો દર્પણ જોઈએ. શું જોઈએ દર્પણમાં? શું જોઈએ? સાચું કેજો, દર્પણમાં શું જોઈએ? દર્પણમાં આપણે આપણો ચહેરો જોઈએ ને, દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ ને, દર્પણમાં આપણે આપણું રૂપ જોઈએ ને. તો એવી રીતના જીનેન્દ્ર ભગવાન શું છે ખરેખર બોલો? એ પ્રતિબિંબ છે, એ બિંબ છે, એ મૂર્તિ છે. મૂર્તિ છે? અરે મૂર્તિ નથી, એ આપણું રૂપ છે. આવું મારું સ્વરૂપ છે, આવું મારું સ્વરૂપ છે. તો એ પ્રબલ નિમિત્ત છે જીનબિંબ દર્શન. ચલો હવે આપણે આગળ આવીએ. ક્યાં જશું આપણે? આપણે દેવગતિમાં જઈએ. ચાલો, આપણો સમય તો થઈ ગયો છે. દેવગતિમાં આપણે ખાલી ડિવિઝન કરી લઈએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આ વિષયને પૂરો કરશું. આપણે શું વિષય કરી રહ્યા છે? અલગ અલગ ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના નિમિત્ત કારણ જોઈ રહ્યા છે. શું કીધું? અલગ અલગ ગતિમાં સમ્યક, નરક ગતિમાં સમજાઈ ગયું, એક થી ત્રણ નરક અને ચાર થી સાત. એમાં બાહ્ય નિમિત્ત કારણ કયા કયા? ટોટલ એક થી સાતમાં ટોટલ જાતિ સ્મરણ, દુઃખાનુભવ અને ધર્મ ઉપદેશ. તો અહીં સમજાય છે, જાતિ સ્મરણ, દુઃખાનુભવ અને ધર્મ ઉપદેશ એ સમ્યક દર્શનમાં પ્રબળ નિમિત્ત બને છે. બાહ્યમાં ઉદય હોઈ શકે પાપનો અંદરમાં પ્રગટ કરી શકે સમ્યક દર્શન. કરી શકે કે નહીં બોલો? કેમ? કારણ કે પાપનો ઉદય એ સમ્યક દર્શન પ્રગટ કરવામાં બાધક નથી. થઈ શકે આ કોમ્બિનેશન? ઉદય હોય પાપનો, ઉદય અત્યંત પ્રતિકૂળતાનો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિકૂળ છે બોલો, નરકમાં છે કે નહીં બોલો? અને જીવ એ સમયે પણ એ બધાથી ઉપયોગ ખસેડીને પોતાના આત્માના દર્શન કરી શકે કે ન કરી શકે? તો કે કરી શકે. ખ્યાલ આવે છે? બરાબર. હવે આપણે ખાલી એક દેવગતિમાં એક ડિવિઝન કરી લઈએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે દેવ, મનુષ્ય અને તિર્યંશની વાત. બધામાં ડિવિઝન છે. મનુષ્યમાં પણ ભોગભૂમિમાં સમ્યક દર્શનના કારણ અલગ, અને કર્મભૂમિમાં સમ્યક દર્શનના કારણ અલગ. આપણે નિમિત્ત કારણની ચર્ચા ઉપર આવી ગયા છે. આ અંતિમ ટોપિક છે આપણા ચાર્ટમાં. હવે દેવગતિમાં ડિવિઝન કરી લો. પહેલા ડિવિઝન પહેલા કરી લઈએ. એક થી બાર સ્વર્ગ સુધી આપણે ફર્સ્ટ વી આર ગોઈંગ વૈમાનિક, પણ એમાં લઈ લો ભવન, ભવનત્રિક. ભવનત્રિક એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. તો ભવન તરીકે લઈ લો ટોટલ ભવનવાસી વ્યંતર જ્યોતિષ અને વૈમાનિકમાં 1 થી 12 સ્વર્ગ સુધી 1 2 3 4 5 6 એવી રીતના જોડકામાં સ્વર્ગ છે ને તો 1 થી 12 સ્વર્ગ અને ભવન ત્રિકમાં સમ્યક દર્શનના બાહ્ય નિમિત્ત વન ગુરુ બરાબર છે પછી 13 14 15 16 ચાર જે રહી ગયા દેવ એમાં સમ્યક દર્શનના નિમિત્ત કારણ બરાબર અને એના પછી ઉપર શું છે 16 સ્વર્ગની ઉપર શું છે 9 ગ્રહવિક છે તો એ 9 ગ્રહવિકમાં જે જીવો છે એમાં સમ્યક દર્શનના કારણ અને એના ઉપર 9 અનુદિશ અને 5 અનુત્તર તો એમાં સમ્યક દર્શનના કારણ બરાબર ને એક્ઝેક્ટલી વેરી ગુડ 9 અનુદિશની ઉપર જે સોરી 9 ગ્રહવિકની ઉપર જે 9 અનુદિશ અને જે 5 અનુત્તર છે એ બધા દેવો નિયમથી સમ્યક દ્રષ્ટિ છે એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિનું કોઈ કારણ જ નથી કારણ કે ઓલરેડી સમ્યક દ્રષ્ટિ છે તો શું પિક્ચર ક્લિયર થયું મિથ્યા દ્રષ્ટિ દેવ અને સમ્યક દ્રષ્ટિ દેવ મિક્સર ઓફ બોથ ઇઝ સ્ટીલ 9 ગ્રહવિક શું કીધું મિથ્યા દ્રષ્ટિ દેવ અને સમ્યક દ્રષ્ટિ દેવ નું મિક્સર 9 ગ્રહવિક એની ઉપર બધા નિયમથી સમ્યક દ્રષ્ટિ છે આટલી વાત ક્લિયર થઈ તો આજે આપણે ઘણી બધી ચર્ચા ઓવરઓલ આખા ચાર્ટની કરી એને રિવાઇઝ કર્યું એને યાદ કરવાની કોશિશ કરી રિલેટ કર્યું આ બધા કારણ એક સાથે આવશે કે નહીં તત્સમયની યોગ્યતામાં કાર્ય થશે ત્યારે ત્રિકાળી ઉપાદાન તો છે જ પણ ત્યારે શું હશે એડિશનલ શું થયું છે પણ એડિશનલ શું થયું એનું લક્ષ્ય એડિશનલ કામ થયું ને એટલે એનું લક્ષ્ય થયું તો પર્યાયમાં શું થયું પ્રગટ કઈ થયું કે નહીં ફળ મળ્યું કે નહીં એ પુરુષાર્થ કર્યો આમાં પુરુષાર્થ લાગે છે કે નથી લાગતો શેમાં ચલો સમય થઈ ગયો શેમાં બોલો સમસ્ત પરદ્રવ્ય સમસ્ત પરભાવ સમસ્ત સંયોગ આ બધાથી લક્ષ્ય ખસેડીને ઉપયોગ અંતર્મુખ થાય અને પોતાના સ્વભાવને ઉર્ધ્વ કરીને પર્યાયમાં ઠરે એમાં અનંત પુરુષાર્થ છે કે નહીં બોલો જે આ બધા જીવોએ આ ભવમાં આ કાળમાં કર્યો કે નહીં બોલો બે કારણ થઈ ગયા ત્રિકાળી ઉપાદાન ક્ષણિક ઉપાદાન બરાબર હવે એની પહેલા પુરુષાર્થ પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં કેવો તીખો પુરુષાર્થ હશે બોલો હશે પ્રબળ પુરુષાર્થ કે નહીં તત્વ નિર્ણયનો તત્વ ચિંતનનો અને સંસારનો થાપ અંદરમાં પોતાના સ્વભાવનો ભેટો કરવાની તલબ આપણે કહીએ ને તાલાવેલી એના વગર કામ નહીં થાય ખાલી આ સાંભળી લેશું ને આપણે બોલી દેશું ને ચર્ચા કરી લેશું ને વાંચી લેશું ને શૈક્ષણમાં બધી વાત ખ્યાલમાં આવી જશે એનાથી કામ નહીં પૂર્વ ક્ષણવર્તી પર્યાય એ પુરુષાર્થ તત્વ નિર્ણય અને પુરુષાર્થના નામ પર શું કીધું તોડલમણી સાહેબે કે તારો બુદ્ધિપૂર્વકનો ઉદ્યમ તો પુરુષાર્થ તો વર્તમાનમાં તારા ઉપયોગને તત્વ નિર્ણયમાં લગાડવો બીજી કોઈ ચિંતા તું કર નહીં કારણ કે નિમિત્તની ચિંતા કરવાની નથી એ આવીને ઉભા રહેશે ઉપાદાનમાં ત્રિકાળી ઉપાદાન તો છે જ તું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં પુરુષાર્થ કરશે તો તત્ સમયની પર્યાયમાં કાર્ય પ્રગટ થયા વગર રહેશે આખો ચાર્ટ પૂરો થયો હવે આપણે કયા ટ્રેક પર ગયા નિમિત્તના ટ્રેક પર ગયા કે કઈ ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના કયા કયા કારણો છે તો એક કારણમાં આપણે નરકની ચર્ચા કરી હવે નેક્સ્ટ ટાઈમ આપણે દેવ ગતિની ચર્ચા ચાલુ કરીને મનુષ્ય અને પછી તિર્યંજ ગતિમાં પણ આપણે આવશું ઢાઈ દ્વીપના તિર્યંજ અઢી દ્વીપમાં રહેલા તિર્યંજ એની બહાર તિર્યંજ તો એમાં કયા કયા શું શું કારણો બને છે સમ્યક દર્શનના એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું નિજ નિધિ નિજ મે બતાઈ ઉપકારી હૈ ઇસ કે લિયે જિનવાણી મામત કો વંદના શતવારી હૈ વંદના શતવારી હૈ અને કાંત મે નિત બોધિની દ્વાદશામી પરમકારી જિનવાણી માત નો અમતના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મ નો હવે યા સોમેલ વાલા ક્લાસ ચાલુ Mm-hmm.